વસંત ઋતુનું મનોહર પ્રભાત ઉઘડી રહ્યું છે. હિમગીરીના ઊંચા અને ભવ્ય શિખરો ગુલાબી મટી સોનેરી થતા જાય છે. તેમના ઢોરાઓ પર આવેલા વન ઉપવનો પૂર બહારમાં ખીલી રહ્યા છે. વૃક્ષ નવી કુંપરો ધારણ કરે છે. લતાઓ મનોહર સુગંધી ફૂલોથી ઉભરાઈ જાય છે. ભ્રમરો અને પતંગિયા પોતો રસ લેવા દોડાદોડ કરે છે. આખું એ વાતાવરણ જાણે આનંદથી તરબોળ થઈ રહ્યું છે. આનંદ લૂંટવા કેટલીક ગાંધર્વ બારાઓ ટોરે મરીને આ ઉપવનોમાં નીકળી પડી છે. તેમણે દેહ પર સુશોભિત વસ્ત્ર ધારણ કર્યા છે અને બધી જાતના શણગારો ફૂલોમાંથી બનાવ્યા છે. કોઈના હાથમાં વીણા છે તો કોઈના હાથમાં સિતાર છે, કોઈના હાથમાં મૃદંગ છે તો કોઈના હાથમાં ખંજરી છે. વિવિધ જાતના વાજિંત્રો સાથે તેઓ મધુર ગીત ગાઈ રહી છે. મંડળની મધ્યમાં બેઠેલી કન્યા સૌમાં વડેરી છે. એના રૂપ અને લાવણ્યનો પાર નથી, એના કંઠની મીઠાશનું માપ નથી. જાણે સાક્ષાત સરસ્વતી માતા જ વનમાં રમવા નીકળી ન હોય. એનું નામ મદાલસા, ગાંધર્વપતિ વિશ્વશુદ્ધ એ એકની એક પુત્રી છે. ખૂબ લાડકોળમાં ઉછેરેલી એ બારા અનેક જાતની વિદ્યાઓમાં પારંગત છે. એમાંય ધર્મ, નીતિ, સંગીત અને કાવ્યના વિષયમાં તો એ બહુ જ નિપુણ છે. મોગરાની કરિયો જેવી તેની આંગળીઓ અત્યારે વીણા પર ઝપાટા બંધ ફરી રહી છે. એમાંથી નીકળતા મધુર સ્વર સાથે એના કંઠના સૂર ભરી જાય છે. પ્રસન્ન વદને એ ગાઈ રહી છે. આવી વસંત અલી અલબેલી વહે મલ્યાનીલ સીત સુહંકર પુષ્પ હસંત વન વન વેલી ધરે શણગાર અનુપમ સુંદર. તેના મધુર સ્વર આગળ પક્ષીઓના ગાન રસહીન લાગે છે. ઝરણાઓના મંજુલ ગાન પણ કર્કશ લાગે છે. જાણે વન વૃક્ષો પણ ઘડીભર એ ગીત સાંભળવામાં તલ્લીન બની જતા હોય એવું જણાય છે. અનેક વખત આ જગાએ તેઓ ફરવા આવે છે એટલે મનમાં કોઈ જાતનો ભય નથી. નિર્ભય મને સંગીતમાં તેઓ તલ્લીન બની છે. એ તલ્લીનતામાં કોઈ તેમને ધારી ધારીને જોઈ રહ્યું છે એનો પણ ખ્યાલ નથી. પાસેની વૃક્ષ ઘટામાં એક પહાડી પુરુષ છુપાઈને મદાલસાનું સંગીત સાંભળી રહ્યો છે. તેની પાછળ બીજા પણ કેટલાક પુરુષો ઊભા છે. તે બધા કોઈ અનાર્ય યોદ્ધાઓ જેવા લાગે છે. જેમ જેમ પેલો પુરુષ સંગીત સાંભળતો જાય છે તેમ તેમ ભાન ભૂલતો જાય છે. મદાલસા એને કોઈ ગાંધર્વ પુત્રી નહીં પણ દેવ બારા લાગે છે. મદાલસાના મનોહર નયનો કમર જેવું સુકુમાર મુખ અને ચંદ્ર જેવી નિર્મળ કાંતિ જોઈ એ પાગલ બની જાય છે. એ વૃક્ષ ઘટામાંથી એકાએક બહાર ઘસી આવે છે. ગાંધર્વ બારાઓ આ એકાએક હલ્લાથી ગભરાઈ જાય છે અને પ્રાણ બચાવવા ફાવે ત્યાં નાસવા લાગે છે. કોઈ બચાવો બચાવોની બૂમ આખાએ જંગલમાં ગાજી ઉઠે છે પણ બચાવનાર ત્યાં કોઈ જ છે નહીં. મદાલસા નાસવા જતાં એ પુરુષના હાથમાં પકડાઈ ગઈ અને તે પુરુષ જલ્દી પોતાના માણસો સાથે ત્યાંથી પલાયન કરી ગયો. મદાલસાનું હરણ કરનાર એ પુરુષ અનાર્ય જાતિનો બહાદુર સરદાર પાતાળ કેતુ હતો. તે સમયની આ વાત છે જ્યારે ભારતવર્ષમાં આર્ય લોકો દેવોને પ્રસન્ન કરવા મોટા મોટા યજ્ઞો કરતા અને અનાર્ય લોકો તેનો વિરોધ કરતા. ગાલ્વ નામના એક ઋષિએ એ વખતે મોટો યજ્ઞ આરંભ્યો હતો પણ અનાર્ય લોકો તેમાં કોઈને કોઈ જાતનું વિઘ્ન નાખતા. ત્રણ વખત તેમણે યજ્ઞની શરૂઆત કરી અને ત્રણેય વખત અનાર્ય લોકોના સરદાર પાતાળ કેતુએ હલ્લો કરી યજ્ઞવેદી ભાંગી નાખી. ચોથી વખત મહર્ષિ ગાલ્વ અયોધ્યાપતિ શત્રુજીત રાજાના કુમાર ઋતુધ્વજને યજ્ઞની ચોકી કરવા બોલાવી લાવ્યા. કુમાર ઋતુધ્વજ ઉત્તી મૂછનો દેખાવડો જુવાન હતો. જેવા એના રૂપરંગ હતા એવી જ એની સુરવીરતા હતી. પોતાના ચુનંદા સાથીઓ સાથે તે યજ્ઞનું રક્ષણ કરી રહ્યો હતો. આ ચોથી વાર પણ પાતાળ કેતુએ અને તેના મદોન્મદ સૈન્યે યજ્ઞ ઉપર હલ્લો કર્યો, પણ આ વખતે તેઓ ફાવ્યા નહીં. ઋતુધ્વજના પરાક્રમથી તેનો એક ભાઈ માર્યો ગયો અને તેના લશ્કરની ખાના ખરાબી થઈ ગઈ. એ જીવલેણ લડાઈમાંથી પાતાળ કેતુ નાસી છૂટ્યો અને પોતાના પહાડી કિલ્લા તરફ જવા લાગ્યો. એ જ વખતે માર્ગમાં તેણે મદાલસાનું સંગીત સાંભળ્યું અને આગળ જણાવ્યો તે બનાવ બની ગયો. કારમાં હલ્લાથી બેભાન બનેલી મદાલસાને એક ઘોડા પર નાખી પાતાળ કેતુ અને તેના સાથીઓ જંગલનો માર્ગ કાપવા લાગ્યા. આડા અવરા અનેક પહાડો રસ્તાઓ વટાવતા તેઓ એક મજબૂત કિલ્લા આગળ આવ્યા, જેમાં પાતાળ કેતુની રાજધાની હતી. મદાલસા હજી બરાબર શુદ્ધિમાં આવી નહોતી. પાતાળ કેતુએ તેને શુદ્ધિમાં લાવવા બહુ પ્રયત્નો કર્યા. આખરે એ શુદ્ધિમાં આવી. આ જોઈને પાતાળ કેતુ અત્યંત હર્ષ પામ્યો અને હવે પોતાના મનોરથ ફરશે એમ માનવા લાગ્યો. તેણે ધીમેથી કહ્યું, મદાલસા, તું કોઈ જાતનો ભય રાખીશ નહીં. હું તને કોઈ પણ પ્રકારનું દુઃખ આપીશ નહીં. તને આ રાજ્યની પટરાણી બનાવીશ. મદાલસાને આ વચનો વ્રજના ઘા જેવા લાગ્યા, પણ સમય વર્તી તે કાંઈ પણ બોલી નહીં. પાતાળ કેતુએ તેને એક મહેલમાં રાખી અને તેના ફરતો ચોકી પહેરો મૂકી દીધો. તે હંમેશા પ્રાતઃકાળે મદાલસાને મળવા આવતો અને પોતાની સાથે લગ્ન કરવા સમજાવતો. મદાલસા પોતાનો દેહ પાતાળ કેતુ જેવા ધર્મ વિરોધી અત્યાચારીને કેમ સમર્પણ કરે? તે કોઈ રીતે એની વાત ઉડાડી દેતી અને બીજી જ વાત કરતી. આખરે એક દિવસ પાતાળ કેતુએ ધીરજ ખોઈ મદાલસાને કહ્યું, મદાલસા, મારી આટલી વિનંતીઓને આજીજીઓને મેં તરછોડી છે. મારું માન રાખ્યું નથી. હવે તારું માન પણ હું રાખી શકીશ નહીં. જો તું રાજી ખુશીથી નહીં માને તો પરાણે પણ તારી સાથે લગ્ન કરીશ, એ જરૂર સમજજે. ચતુર મદાલસા સમય પારખી ગઈ. તેણે જોયું કે પોતાનો બચાવ કરનાર અહીં કોઈ નથી, એટલે વખત ગાળવા એક યુક્તિ શોધી કાઢી. પાતાળ કેતુ, તમે નાહક ક્રોધ ન કરો, મારી શરતનું પાલન કરો તો હું તમને વરવા તૈયાર છું. શું છે એ શરત? પાતાળ કેતુએ અધિરાયથી પૂછ્યું. ગમે તેવા કાયર માણસને પરણીને હું મારી જિંદગી બગાડવા માંગતી નથી. તમે પ્રથમ તમારી વીરતા દર્શાવો અને જરૂર હું તમારી સાથે લગ્ન કરીશ, મદાલસાએ કહ્યું. પાતાળ કેતુને આ સાંભળીને બહુ લાગી આવ્યું. તે આશ્ચર્યથી બોલી ઉઠ્યો, મદાલસા, તું આ શું બોલે છે? શું તે મારી અનેક ખૂનખાર લડાઈઓ વિશે નથી સાંભળ્યું? આ હાથે હું અનેક લડાઈઓ લડી ચૂક્યો છું અને હજારો આર્ય લોકોને ભૂપિતા કરી દીધા છે. આ સાંભળી મદાલસા ખડખડ હસી પડી. વાહ વાહ સરદાર, તમારી બહાદુરીની શી વાત! તમે અત્યંત બહાદુર છો, તેથી જ રાજકુમાર ઋતુધ્વજની આગળ ટકી શક્યા નહીં અને તમારો સગો ભાઈ માર્યો ગયો, તેનો બદલો લેવા પણ રોકાયા નહીં. પાતાળ કેતુ આ સાંભળી શરમિંદો પડી ગયો અને બોલ્યો, મદાલસા, જો એમ જ છે તો હમણાં જ હું ઋતુધ્વજ સામે લડવા જાઉં છું અને મારા ભાઈનું વેર લીધા પછી જ પાછો આવીશ. પણ મારા કંઠમાં આરોપવાની વરમારા તો ગૂંથી રાખજે. વારું, મંદ મંદ હાસ્ય કરતી મદાલસાએ પાતાળ કેતુને વિદાય આપી. પાતાળ કેતુ પોતાની ભત્રીજી પિકુંડલાને એની દેખરેખનું કામ સોંપી લશ્કર સાથે તૈયાર થયો અને બીજા જ દિવસે ઋતુધ્વજ સાથે લડાઈ કરવા નીકળી પડ્યો. વિકુંડલા અનાર્ય સ્ત્રી હતી. પણ તે આર્ય સ્ત્રી જેટલી જ દયારુ અને ભલી લાગણીઓથી ભરેલી હતી. મદાલસા જેવી એક સંસ્કારી બારાની આ દશા જોઈને તેને બહુ લાગી આવ્યું અને તેના પ્રત્યે ભારે મમતા રાખવા લાગી. ધીમે ધીમે બંને વચ્ચે સખીપણા કેળવાયા અને અંતરની વાતોની આપલે થવા લાગી. ગાલ્બ ઋષિના આશ્રમ આગળ થયેલા યુદ્ધમાં પાતાળ કેતુ હારીને નાઠો હતો. તેનો રાજકુમાર ઋતુધ્વજે પીછો પકડ્યો હતો, પરંતુ જંગલ અને પહાડોના અટપટા માર્ગમાં તે પાતાળ કેતુને શોધી શક્યો ન હતો. આ રખડપટ્ટીમાં એક વખત તે પોતાના લશ્કરથી વિખૂટો પડી ગયો અને ફરતો ફરતો પાતાળ કેતુના પહાડી કિલ્લા આગળ આવી પહોંચ્યો. પાતાળ કેતુ આ વખતે તેની જ સાથે લડવા માટે બહાર નીકળી ગયો હતો. રાજકુમાર ઋતુધ્વજ પોતાના ઘોડાને જંગલમાં એક સહી સલામત સ્થળે બાંધી ચૂપકીથી પહાડી કિલ્લામાં દાખલ થયો અને ધારી ધારીને તેની બાંધણી જોવા લાગ્યો. એની મજબૂત બાંધણી અને ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ રક્ષણ કરવાની સગરી જોગવાઈઓ જોઈ તે મસ્તક ડોલાવવા લાગ્યો. આ કિલ્લામાં જુદી જ ઢબે બાંધેલા કેટલાક મકાનો હતા. તેની બજારો પણ જુદી જ જાતની હતી. ઋતુધ્વજને એ જોવાની બહુ મજા પડી. ત્યાંના અનાર્ય લોકોને જોતો જોતો તે આગળ વધ્યો. એમ કરતાં મદાલસાને જે મકાનમાં કેદ રાખી હતી ત્યાં આગળ આવ્યો. એ વખતે વિકુંડલા ઝરોખામાં બેઠી હતી. તે ઋતુધ્વજનું અવલૌકિક રૂપ જોઈ ડિંગ થઈ ગઈ અને મદાલસાને ખબર આપવા અંદર દોડી ગઈ. સખી સલોણી રાજકુંવરકો અદ્ભુત અહીંયા આવ્યો. વદન મનોહર અતિશય પ્યારું મુજ મનને બહુ ભાવ્યો. વિધિએ ઘડ્યો નવરી વખતે અનુપમ સુ ઉપજાવ્યો. સુરવરપતિને ચંદ્ર થકી પણ રૂપમાં એ સવાયો. મદાલસા આ સાંભળીને બહાર આવી અને વિકુંડલાએ જેવું વર્ણન કર્યું હતું તેવા જ સ્વરૂપવાળા રાજકુમારને દીઠો. રણમાં ભૂલા પડેલા મુસાફરને મીઠી વીરડી જોઈ જે આનંદ થાય, પાણીથી ટરવરતા ચાતકને વરસાદની ધારાઓ પડતી જોઈ જે આનંદ થાય, તેવો જ આનંદ કારાગારમાં રહેલી મદાલસાને થયો. આવા અદ્ભુત રાજકુમારને તે પહેલી જ વાર જોતી હતી. તેણે વિકુંડલાને કહ્યું, સખી, એ રાજકુમારને ઉપર બોલાવી લાવો, આપણે તેનું સ્વાગત કરીને કૃતાર્થ થઈએ. વિકુંડલા તરત જ નીચે ગઈ અને ઋતુધ્વજને પ્રણામ કરી મહેલમાં તેડી લાવી. ઋતુધ્વજ આ અજાણ્યા પણ સુશોભિત મહેલને જોઈ વિસ્મય પામ્યો. અનેક પ્રકારના શિકારી પશુઓના મસ્તક અને ચામડાઓથી તે શણગારાયેલો હતો. હાથી દાંત અને એવી જ બીજી વસ્તુઓનો એમાં છૂટથી ઉપયોગ કરેલો હતો. ઋતુધ્વજ અંદર આવતા જ મદાલસાએ કહ્યું, પધારો રાજકુમાર, અને તેનું ભાવભીનું સ્વાગત કર્યું. અનાર્ય સરદારના નગરમાં આવી મનોહર આર્યાબારાને જોઈ ઋતુધ્વજ વિસ્મય પામ્યો. તેણે કહ્યું, સુંદરી, આપ કોણ છો અને અહીં શું કરો છો? મદાલસાએ સ્મિત કરતા ઉત્તર આપ્યો, આપ પ્રવાસથી ખૂબ થાકેલા જણાવો છો, માટે હમણાં આરામ કરો, પછીથી બધી હકીકત જાણી શકશો. વિકુંડલાએ ભાત ભાતના ભોજનો તૈયાર કરાવી ઋતુધ્વજનો સત્કાર કર્યો અને ત્યારબાદ મદાલસા અને ઋતુધ્વજ વાતે ચડ્યા. ઋતુધ્વજને ખબર પડી કે આ તો વિશુદ્ધ ગાંધર્વની પુત્રી મદાલસા છે અને મદાલસાને ખબર પડી કે આ તો અયોધ્યાપતિ શત્રુજીત રાજાનો કુમાર આર્ય ઋતુધ્વજ છે. એ બંને વચ્ચે સ્નેહ બંધાયો અને વિકુંડલાએ તેમના ગાંધર્વ લગ્ન કરી આપ્યા. બીજા દિવસે પ્રભાતે મદાલસાનો મહેલ ખાલી હતો. વિકુંડલા પોતાની પ્રિય સખીને યાદ કરીને એક ખૂણામાં આંસુ સારી રહી હતી. અયોધ્યામાં આજે ભારે ઉત્સવ છે. રાજકુમાર ઋતુધ્વજ અનાર્યોને હરાવી તથા મદાલસાનું પાણી ગ્રહણ કરીને પાછો ફરે છે તેનું સ્વાગત કરવાને લોકો તૈયાર થઈ ગયા છે. આખું શહેર ધજા પતાકા અને જુદી જુદી વસ્તુઓના તોરણોથી મનોહર બન્યું છે. અયોધ્યા નિવાસીઓ રસ્તાની બંને બાજુ બરાબર ગોઠવાઈ ગયા છે. ઝરૂખા ઉપર અયોધ્યાની સુંદરીઓ ફૂલના થાર ભરીને રાજકુમારની રાહ જોઈ રહી છે. મહારાજ શત્રુજી તથા નગરના આગેવાનો કુમારનું સ્વાગત કરવા લશ્કર સાથે સામા ગયા છે. ઋતુધ્વજે પિતાને જોતા ઘોડા પરથી નીચે ઉતરીને વંદન કર્યા અને નગરજનોનું ભાવભીનું સ્વાગત ઝીલતા બંને જણ અયોધ્યામાં દાખલ થયા. રસ્તામાં ઠેર ઠેર તેમના પર પુષ્પ તથા આશીર્વાદની વૃષ્ટિઓ થઈને સગરે જય જયકાર વર્તાઈ રહ્યો. મદાલસાના માતા પિતાને આ સમાચાર તરત જ મોકલવામાં આવ્યા અને તેઓ થોડા જ દિવસોમાં અયોધ્યામાં આવી પહોંચ્યા. પછી ભારે ઠાઠ માઠથી બંનેનો લગ્ન મહોત્સવ ઉજવાયો અને બંને પક્ષ તરફથી ગરીબ ગરબાને લખલૂટ દાન કરવામાં આવ્યું. ઋતુધ્વજ અને મદાલસાનો સંસાર અતિ સુખમય નીવડ્યો. બંને વચ્ચે સ્નેહની અતૂટ ગાંઠ બંધાઈ અને કાયા જુદી હોવા છતાં આત્મા એક થયા. સારસની જોડલી જે બંને એકબીજાની ઉંફે જ જીવવા લાગ્યા. મદાલસા પાસે એક સુંદર મણિ હતો, તે એણે આતુર પ્રેમની નિશાની તરીકે ઋતુધ્વજના હાથે બાંધ્યો અને કોઈ પણ વખતે ન છોડવાની સૂચના કરી. ઋતુધ્વજની શોધમાં નીકળેલા પાતાળ કેતુને જ્યારે આ વાતના ખબર પડી ત્યારે એનો ક્રોધનો પાર રહ્યો નહીં. તેણે દાંત કચકચાવીને આ બંને ઉપર વેર લેવાનો નિશ્ચય કર્યો. પણ હવે ઋતુધ્વજ આગળ બહારથી ફાવી શકાય તેમ ન હતું. પોતાના કરતાં એનું લશ્કર ઘણું મોટું અને બળવાન હતું. આથી તેણે કપટ કરવાનો નિશ્ચય કર્યો. તેણે પોતાના લશ્કરને રવાના કરી દીધું અને પોતે એક જટાવારો જોગી બની અયોધ્યામાં દાખલ થયો. રાજમહેલથી થોડે છેટે જ તેણે પોતાનું આસન જમાવ્યું. આખો દિવસ તે ધ્યાનમાં જ મગ્ન રહેલો હોય એમ બેસી રહેવા લાગ્યો. ભોળા લોકો એને કોઈ મોટો યોગી માનીને વંદન કરવા લાગ્યા અને ધીમે ધીમે એની ખ્યાતિ આખા શહેરમાં ફેલાઈ ગઈ. પછી તો મોટા મોટા માણસો પણ આવવા લાગ્યા. એક વખત ઝરૂખામાં બેઠેલી મદાલસાની નજર તેના પર પડી એટલે તેણે દાસીને પૂછ્યું, આ કોણ છે? દાસીએ કહ્યું, રાણીજી, એ તો કોઈ મહાન યોગી છે. આખું શહેર તેની પાછળ ગેલું બન્યું છે. આપને પણ દર્શનની ઈચ્છા હોય તો ચાલો ત્યાં જઈએ. મદાલસાએ કહ્યું, દાસી, તું છેક ભોરી છે. લોકો તો ગાડરિયા ટોરા જેવા છે. એકે વાત કરી એટલે બીજાએ તેનો પ્રચાર કર્યો. એના હાવભાવ પરથી મને લાગે છે કે તે કોઈ સાધારણ બાવો જ છે. યોગીઓ આવી રીતે શહેરમાં અડ્ડા નાખીને પડે નહીં. દાસી આ સાંભળી દીંગ થઈ ગઈ. આ બાજુ પાતાળ કેતુ હંમેશા રાહ જુએ છે કે મદાલસા મારા દર્શન કરવા ક્યારે આવે છે. પણ ઘણા દિવસો વીતવા છતાં મદાલસા આવી નહીં. આથી તેણે વિચાર કર્યો કે આ યુક્તિ તો નિષ્ફળ ગઈ, હવે બીજી જ કઈ યુક્તિ લડાવવી જોઈએ. હવે તે ઋતુધ્વજ ક્યાં જાય છે અને શું કરે છે તેની બરાબર ખબર રાખવા લાગ્યો. એમાં તેને ખબર પડી કે ઋતુધ્વજ અમુક વખતે અમુક જંગલમાં શિકારે જાય છે. આથી જોગી વેશ પલટી નાખી તેણે એક ગરીબ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને રાજકુમાર ઋતુધ્વજ શિકાર ખેલવા જ્યાં જતો હતો ત્યાં જ જઈને અડ્ડો જમાવ્યો. જ્યારે ઋતુધ્વજ શિકાર ખેલતો ત્યાં આવી પહોંચ્યો ત્યારે હાથ જોડી આ ધૂર્ત બ્રાહ્મણ કરગરવા લાગ્યો, હે દયારુ કુમાર, હું ઘણા દિવસોનો ભૂખ્યો છું. મારે કાંઈ સાધન નથી. તમે સૂર્યવંશી રાજકુમાર છો તો મારું ગરીબનું દુઃખ ટાળો, મને કાંઈક આપો. રાજકુમાર ઋતુધ્વજને આ વચનોથી દયા આવી. આ વખતે તેની પાસે પેલા મણી સિવાય બીજા આભૂષણો ન હતા એટલે એ મણી છોડીને બ્રાહ્મણને આપી દીધો. બ્રાહ્મણ વેશધારી પાતાળ કેતુ આથી અત્યંત રાજી થયો અને આશીર્વાદ આપી ત્યાંથી સરકી ગયો. એ સીધો અયોધ્યામાં આવ્યો અને રાજમહેલમાં પહોંચી રડવા જ મંડી પડ્યો. રાજા રાણી એનું દિલ પીગરાવે તેવું આક્રંદ સાંભળી આવી પહોંચ્યા અને રડવાનું કારણ પૂછ્યું. આ લુચ્ચાએ મણી બતાવીને કહ્યું, મહારાજ, રાજકુમાર ઋતુધ્વજ જંગલમાં શિકાર કરવા ગયા હતા, ત્યાં વિખૂટા પડી ગયા અને વાઘે તેમને ફાડી ખાધા. અરે રે, કારને દયા ન આવી, આ રહ્યો તેમનો મણી. રાજા રાણી આ સાંભળી ચોધાર આંસુએ રડવા લાગ્યા. સતી મદાલસા પણ આ રડારોર સાંભળી ત્યાં આવી પહોંચી અને બધા સમાચાર સાંભળતા જ દબાક લઈને ધરણી પર ધરી પડી. આ રાજમહેલમાં હાહાકાર મચી ગયો. મદાલસાને શુદ્ધિમાં લાવવા અનેક જાતના ઉપચાર કરવામાં આવ્યા પણ તે શુદ્ધિમાં આવી નહીં. તેનું શરીર તદ્દન ઠંડુ પડી ગયું અને છેલ્લા શ્વાસ લેવા લાગી. થોડી વારે તેનો આત્મા દેહ છોડીને ચાલ્યો ગયો હોય એવી જ હાલત થઈ ગઈ. આખા નગરમાં આજના બનાવોથી હાહાકાર મચી ગયો. સાયંકાળે કુમાર ઋતુધ્વજ જ્યારે શિકાર ખેલીને અયોધ્યામાં પાછો આવ્યો ત્યારે એના રંગઢંગ કંઈક જુદા જ લાગ્યા. જાણે આખું શહેર શોકમાં ઘેરાઈ ગયું હોય તેવું આછા પ્રકાશવાળું જોવામાં આવ્યું. આથી તે સીધો રાજમહેલમાં જ આવ્યો પણ ત્યાં શું જોયું? તેના માતા પિતા હૈયા ફાટ રુદન કરી રહ્યા હતા અને એકી સાથે પુત્ર અને પુત્રવધુના મરણનો શોક કરી રહ્યા હતા. રાજા શત્રુજીતે કુમારને જીવતો જોયો ત્યારે એની આંખો ફાટી રહી. તે વિચારમાં પડ્યો, આ તે સ્વપ્ન કે સાચું? પણ ઋતુધ્વજ સાથેની વાતચીતથી તેને ખાતરી થઈ ગઈ કે આ તો પેલા બ્રાહ્મણે જ કપટ કર્યું છે. ઋતુધ્વજ મદાલસાને સપ જેવી હાલતમાં જોઈ બાવરો બની ગયો. તે એના સપને વર્ગી મદાલસા મદાલસા કહીને કરુણ રીતે રડવા લાગ્યો. માતા પિતાએ તેને શાંત પાડવા પ્રયત્ન કર્યો. ભાઈ, ઈશ્વરની ગતિ ન્યારી છે, જે થવાનું હતું તે થઈ ગયું, આમ આક્રંદ કરવાથી હવે શું થશે? પણ ઋતુધ્વજને એ શબ્દોએ કાંઈ જ અસર કરી નહીં. એના તો રોમે રોમમાં મદાલસાની જ લગ્ની હતી. તે મદાલસાને ઉદ્દેશીને કંઈ કંઈ કહેવા લાગ્યો. માતા પિતાએ તેને ફરીથી સમજાવ્યો, ભાઈ, મદાલસાનો આટલો બધો સુખ ન હોય. મદાલસાથી ચડે એવી અનેક રાજકન્યાઓ તારા માટે તૈયાર છે. આ રીતે રડી રડી તું નાહક તારા શરીરની શા માટે પાયમાલી કરે છે? ઋતુધ્વજને આ શબ્દો અંગારા જેવા લાગ્યા. તેણે કહ્યું, માતાજી, પિતાજી, આપ મારા મુરબ્બી છો પણ આપ સ્નેહનું સ્વરૂપ સમજ્યા જ નથી. મદાલસા તો જગતમાં એક જ હતી, બીજી મદાલસાઓ જગતમાં જન્મવાની નથી. જેની સાથે મારું જીવન જોડાયું, જેને મેં મારો વિશુદ્ધ સ્નેહ અર્પણ કર્યો, તેના મૃત્યુનો મને શોક ન થાય. અરર, આ કઠોર હૃદય એનું મરણ સાંભળીને ફાટી કેમ પડતું નથી? ઓ પ્રભો, હું શું કરું? ઋતુધ્વજનું એ આક્રંદ પથ્થરને પણ પીગરાવે તેવું હતું. આખી રાત્રિ એ જ હાલતમાં પસાર થઈ. પ્રાતઃકાળ થયો અને માણસોએ તેને મરી ગયેલી જાણી તેનું શબ કાઢવાની તૈયારી કરી. એ જ વખતે મદાલસાનો એક અંગૂઠો સહેજ ફરક્યો. આથી બધાને આનંદ થયો અને તેમણે નિર્ણય કર્યો કે મદાલસાને ઋતુધ્વજના મરણથી અત્યંત આઘાત લાગ્યો છે અને એના પ્રાણ બ્રહ્માંડમાં ચડી ગયા છે, પણ તે મરી ગઈ નથી. પછી તો અનેક જાતના ઉપચાર કર્યા અને મદાલસા શુદ્ધિમાં આવી. આ વખતે તેના મુખમાંથી એક જ શબ્દ નીકળી રહ્યો હતો, ઋતુધ્વજ, ઋતુધ્વજ. પાસે બેઠેલા ઋતુધ્વજે તેને છાતી સરસી ચાપી દીધી. મદાલસા પૂરી ભાનમાં આવી અને ઋતુધ્વજને જોતા જ તેના કંઠે વળગી પડી. મદાલસા અને ઋતુધ્વજનો પ્રેમ જગતમાં આદર્શ ગણાયો. ઋતુધ્વજના પિતા હવે ઋતુધ્વજને અયોધ્યાની ગાદી સોંપી વાનપ્રસ્થ થયા છે. ઋતુધ્વજ આદર્શ રાજા બનવાના સઘળા પ્રયત્નો કરી રહ્યો છે. મદાલસા અયોધ્યાની રાજરાણી બની છે અને ચાર પુત્રની માતા બની છે. એના મોટા પુત્રનું નામ વિક્રાંત છે, તેનાથી નાનાનું નામ સુબાહુ છે, તેનાથી બે નાના પુત્રના નામ શત્રુમર્દન અને અલર્ક છે. સંસારના અનેક અવનવા રંગો જોઈ ચૂકેલી મદાલસાને હવે રાજ્ય વૈભવની મમતા રહી નથી. વૈરાગ્ય અને ભક્તિને જ તે જીવનમાં શ્રેષ્ઠ ગણવા લાગી છે અને એથી મોટા ત્રણ પુત્રને તેણે સંસારથી વિરક્ત બનવાનો ઉપદેશ આપ્યો છે. પરમ સાધ્વી સતી મદાલસાના એ ઉપદેશથી મોટા ત્રણ પુત્રો વિરક્ત બન્યા અને નાનો અલર્ક બાકી રહ્યો. આ વખતે ઋતુધ્વજ રાજાએ મદાલસાને કહ્યું, પ્રિયે, તારા શિક્ષણના પ્રભાવથી ત્રણ છોકરાઓ સંસારને છોડી ચાલ્યા ગયા છે, પણ હવે ચોથા છોકરાને એવું શિક્ષણ આપીશ નહીં. ધર્મ વસ્તુ સુંદર છે, પણ નાના કુમારને તું ધર્મના શિક્ષણની સાથે રાજનીતિ સંબંધી એવો ઉપદેશ આપ કે જેથી તે ભવિષ્યમાં આદર્શ રાજા થાય. મદાલસાએ તે વચન અંગીકાર કર્યા અને નાના અલર્કને ધર્મ તથા રાજનીતિનું સુંદર શિક્ષણ આપવા લાગી. એક વખત તેણે અલર્કને કહ્યું, બેટા, તું એવી રીતે રાજ્ય ચલાવ કે જેથી કોઈ તારી વિરુદ્ધ થાય નહીં. સારી રીતે પ્રજાનું પાલન કરવાથી તું સુખ ભોગવી શકીશ અને આનંદ પામીશ. જો કોઈ રાજા ઉત્સવ પ્રસંગે તારે ત્યાં આવે તો સદાચારથી તેને પ્રસન્ન કરજે. પાસેના કુટુંબીઓને કોઈ રીતે ઓછું ન આવે તેનો પ્રયત્ન કરજે અને સદા પરહિતનો વિચાર કરજે. અલર્કને જ્યારે જનોઈ દેવામાં આવી ત્યારે પણ મદાલસાએ તેનો બહુ જ સુંદર ઉપદેશ આપ્યો હતો. મદાલસાએ કેટલાક સંસ્કૃત કાવ્યો રચ્યા હશે એમ જણાય છે. સાંગ ધર્મના સંગ્રામમાં ધર્મનિવૃત્તિ પ્રકરણમાં વ્યાસના શ્લોક પછી મદાલસાનો બનાવેલો એક શ્લોક આપવામાં આવ્યો છે, જેનો ભાવાર્થ એ છે કે હે પુત્ર, સવારના પહોરમાં પરલોકના હિતનો વિચાર કર. આ લોકનો વિચાર તો તારા કર્મોની ઘટનાઓ ઊભી છે તે કરશે. મદાલસા અને ઋતુધ્વજ કોઈ આજે જીવંત નથી, પણ એમના આદર્શ જીવન લોકોના હૃદયમાં ઊંચું સ્થાન પામી રહ્યા છે. જ્યારે એમની આખ્યાયિકા લોકો આગળ કહેવામાં આવે છે ત્યારે સૌના મોઢામાંથી એક જ જાતના શબ્દો સરી પડે છે, ધન્ય સતી મદાલસાને, ધન્ય રાજા ઋતુધ્વજને.